તારીખ 3/12/1998 શ્રી સમયસર શ્લોક 22 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર
373 સંસારથી માંડીને આજ સુધી અનુભવ કરેલા મોહને તો છોડો, કે અનાદિથી પર પદાર્થમાં પોતાપણું કરો છો એ તમારો મોહ છે. કોઈ જીવ, કોઈ સચેત, કોઈ અચેત, કોઈ પદાર્થ પોતાનું છે નહીં. કેવી રીતે જોવું કે જ્ઞાન છે એ આત્મા છે, આત્મા છે એ જ્ઞાન છે. અંદરમાં જોવામાં આવે તો જ્ઞાન પોતાની મેળે ઉત્પન્ન થાય છે કે કોઈ કરે છે? આપોઆપ ઉત્પન્ન થાય છે કે કોઈ કરે છે? જો જ્ઞાન પોતાની મેળે ઉત્પન્ન થાય છે તો એ જ્ઞાન એટલું જ છે. એટલું જ છે, ભિન્ન છે, અસંગત છે, સ્વતંત્ર છે. જ્ઞાનને સ્વયં ઉત્પન્ન થતું જોવામાં આવે તો પ્રતિ સમય થઈ જ રહ્યું છે. જુઓ તો એની સ્વતંત્રતા અને ભિન્નતા સ્પષ્ટ છે, એની અસંગતા પણ સ્પષ્ટ છે. તેથી તે જ્ઞાનમાં જે પરદ્રવ્યો પ્રતિબિંબિત થાય છે એમાં પોતાપણું થાય તે મોહ છે. કેમ કે જ્ઞાનનું કાંઈ છે નહીં, જ્ઞાન તો ભિન્ન જ રીતે છે. એ રીતે મોહને છોડો એટલે પોતાપણાને છોડો. શરીર પૂર્વકર્મના ઉદય પ્રમાણે સાતા અસાતાને પામશે. આમ ખાઈશ તો આમ થશે, આમ ખાઈશ તો આમ થશે, એ વાત ઉપર ચોકડી મૂકી દેવી છે. તું કઈ નથી. આ લોકો એમ કે છે, એલોપેથી દવા વાળા, કે 2 લાખ પ્રયોગ કર્યા પછી, 2 લાખ પ્રયોગમાં સફળ થયા પછી આ દવા બજારમાં મૂકાણે છે, આ રોગ ઉપર આ દવા કામ કરે. અને તરત જ એ દવા 2 લાખ પછી પહેલો પ્રયોગ કરે ને ફેર જાય. 2 લાખ પ્રયોગ સફળ કર્યા પછીનો પ્રયોગ નિષ્ફળ જાય. શું બતાવે છે? એક એક પરમાણુનું પરિણમન સ્વતંત્ર છે, એ જ પ્રમાણે એક એક જીવનું પરિણમન સ્વતંત્ર છે. કોઈ બીજા જીવ કે કોઈ બીજા પરમાણુ ઉપર આ જીવનો કોઈ અધિકાર નથી, અને એની ઈચ્છા પ્રમાણે કાંઈ બને એવું નથી જીવનું કે પરમાણુનું. એ તો કર્તૃત્વ છૂટે એવું છે ભિન્નતાથી, કે જ્યારે હું સ્વયં જ ઉત્પન્ન થાઉ છું, મારા જ્ઞાનને કોઈ કરતું નથી, તો પછી મારું જ્ઞાન પણ કોઈનું કાંઈ કરતું નથી. જુદી જ રીતે છે, અસંગ જ રીતે છે, સ્વતંત્ર, જેમ મારું જ્ઞાન સ્વતંત્ર એટલે હું જીવ સ્વતંત્ર, એમ બધા સ્વતંત્ર, બધા મારાથી ભિન્ન છે. પછી હું આ મારું એમ પોતાપણાનું હું કેમ કરું છું? ભિન્ન જ્ઞાનને, એકલા જ્ઞાનને જો જુએ જીવ, તો એનું કરતાપણું ને પોતાપણું બે છૂટે એક સાથે. એ કરતાપણું, એ પોતાપણું, એ મોહ છે. દેવ કહે છે કે અનાદિથી એવો તારો મોહ ચાલુ છે, હવે તો છોડો. આ મારું પૂર્વે હતું, આનો હું પૂર્વે હતો, આ મારું ભવિષ્યમાં થશે, હું પણ આનો ભવિષ્યમાં થઈશ. આવો જુઠ્ઠો આત્મવિકલ્પ એ મૂળ કથામાં એ વિશે લીધો છે. આવો જુઠ્ઠો આત્મવિકલ્પ છે, એ બધો મોહ છે. મોહના પ્રકારો છે, વર્તમાન, ભૂત, ભવિષ્ય. એ મોહને છોડો તો શું શું કરો? કે જ્ઞાનનો અનુભવ કરો. શું? જ્ઞાનનો અનુભવ કરો, જ્ઞાનનો આસ્વાદ લ્યો, જ્ઞાનનો અનુભવ કરો. જો તમારું જ્ઞાન સાવ જુદું છે, ભિન્ન છે. કેવું છે જ્ઞાન? કે રસિક જનોને રુચિકર છે. શું? કોનો શેનો રસ છે જેને? શું? રસિક જનોને રુચિકર છે એટલે જેને શાંત રસની રુચિ છે, જેને શાંતિની રુચિ છે, એવા જીવોને એ રુચે છે. ભિન્ન જ્ઞાન, એકલું જ્ઞાન, માત્ર જ્ઞાન એ રુચિનો વિષય છે. કેમ રુચે છે? કે એક તો જીવનો સ્વભાવભૂત છે, બીજું એ શાંત રસથી યુક્ત છે, શાંત રસમય છે. જ્ઞાન છે એ શાંત રસમય છે. અને જેને શાંતિ રૂચે છે, શાંતિના જે રસિયા છે, એ શાંતિના રસિક છે, એને એ રૂચે છે, એનું એ રુચિકર છે. રસિક જનોને રુચિકર, ઉદય થઈ રહેલું જે જ્ઞાન, ઉદય થઈ રહેલું એટલે સ્વતંત્રપણે પોતાની મેળે સ્વયં આપોઆપ ઉદય થઈ રહેલું એવું જ્ઞાન, એનો આસ્વાદ કરો, એનો અનુભવ કરો, તો એમાં અવશ્ય તમને સુખ શાંતિનો અનુભવ થશે. જ્ઞાનમાં જ્ઞાન વેદન ઉપરાંત સુખ શાંતિનો પણ અનુભવ થશે. એ અનુભવ કરો, મોહને છોડીને અનુભવ કરો એમ કે છે. શાંત રસમય એવું જે જ્ઞાન, પરમ શાંત રસમય એવું જે જ્ઞાન અનુભવ કરવા યોગ્ય છે, એવા વચન સાંભળીને અનુભવ કરવાનું મન જરૂર થાય, થાય કે ન થાય? કેમ કે જીવ છે પોતે, એનું સ્વરૂપ શાંતિવાળું છે, શાંત સ્વભાવી છે, જરૂર જીવને થાય. તે વાત તો શાંતિનો અનુભવ કરવા જેવું છે, કેમ કે આકુલતામાં બહુ શેકાણો છે. આ જીવ આકુલતામાં કાંઈ ઓછો નથી શેકાણો, ઘણો શેકાણો છે. એટલે એને શાંતિ તો પ્રિય છે, શાંતિ ગમે એવી વાત છે. એ શાંતિ જો ખરેખર ગમતી હોય, હવે ગમે છે એમ ઉપર ઉપરથી નહીં, પણ ખરેખર ગમતી હોય આત્માથી ગમતી હોય, શાંતિનો રાગ નહીં, આત્માથી શાંતિ ગમતી હોય તો મોહને છોડો. મોહ રાખો અને શાંતિનો અનુભવ થાય, બે બનતું નથી. આ જીવ પરદ્રવ્યમાં પોતાપણું કરે કે કરતાપણું કરે ત્યારે એ વખતે જ અશાંતિનો ઉત્પાદ થાય છે. અશાંતિ ચાલુ રાખવી ને શાંતિ પણ જોઈએ, બે વાત કેવી રીતે બનવાની હતી? એટલે પહેલા એ વાત કરી કે તું અશાંતિમાં ઊભો છું એટલે મોહમાં ઊભો છું, મોહમાં ઊભો છું એટલે અશાંતિમાં ઊભો છું. એ અનુભવને છોડો અને જ્ઞાનનો અનુભવ કરો. કેવું છે જ્ઞાન? કે રસિકજનોને રુચિકર છે. જ્ઞાન છે એક તત્વ છે, જ્ઞાન છે એ એક તત્વ છે અને તત્વરસિક જીવને એ પ્રિય છે. રાગના રસિયાને રાગ પ્રિય છે અને જેને રાગ પ્રિય છે એને ભ્રાંતિથી અશાંતિ પ્રિય છે. આમ ચોખ્ખી અશાંતિ પ્રિય નથી કોઈને, પણ ભ્રાંતિથી અશાંતિમાં શાંતિ મોહવશ પ્રિય છે અને એને જ્ઞાન પ્રિય નથી, એને તત્વ પ્રિય નથી, એને આત્મતત્વ પ્રિય નથી. કેમ કે રુચિ બે વિરુદ્ધ પદાર્થની કોઈને હોતી નથી, હોઈ શકતી પણ નથી. જેને રાગની રુચિ છે, જેને મોહ મીઠો લાગે છે, અમારે તો એવું સરસ છે ને બધું, અમારા ઘરમાં બધું એવું સરસ છે ને, અમારું ઘરનું વાતાવરણ સરસ, બધી ઘરની વ્યવસ્થા સરસ, અમારા બધા ઘરમાં એકબીજાને ખૂબ એકબીજાને લાગણીવાળા, પરસ્પરસ અમારે બહુ લાગણી બહુ પ્રેમ. એ પરદ્રવ્યની અને રાગની, જેને મોહ મીઠો લાગે છે, રાગની રુચિ છે, મોહની રુચિ છે, એને આત્માની રુચિ થતી નથી. એને આત્મા કે જે જ્ઞાન તત્વ છે એની રુચિ થતી નથી. જે તત્વના રસિયા છે એ જ્ઞાનના રસિયા છે, એ આત્મશાંતિના રસિયા છે. આત્માના અમૃત રસ એને પસંદ છે, શાંતિ છે એ અમૃત જેવી છે અને આત્માનો ચૈતન્ય રસ અમૃત રસ પસંદ છે. આચાર્ય મહારાજ આ કળશમાં પ્રેરણા આપે છે કે તમે એનો અનુભવ કરો. આત્મામાં રમવું પરમાર્થ સંયમ છે. એ રસ અલૌકિક રસ છે. કોઈ એકવાર ચાખે એ પછી ક્યાંય જગતમાં ફસાતો નથી. કોઈ વિરસમાં કોઈ વિભાવ રસમાં એ ઠરીને ઠામ થતો નથી. સમ્યક દ્રષ્ટિ જીવ અવશ્ય મોક્ષ પામે છે એનું કારણ શું? કે એને એક વખત આત્મરસ ચાખ્યો છે, એવો આત્મરસ ચાખેલો જીવ કદાચ મિથ્યાત્મામાં આવે તો પણ સમ્યક્તમાં આવે છે, એનું કારણ શું? કે એ રસ ચાખ્યા પછી એને કોઈ રસ એવો નથી લાગતો કે કાયમ માટે એમાં એ રસનું એને રૂચે એવું બને નહીં. બધેથી પાછો વળે, બધી ભૂલો પડ્યો હોય તો પણ એ પાછો વળે, ભૂલો પડે બધેથી ભૂલો પડીને પાછો વળે. અંતે આત્મરસમાં આવે ત્યારે ઠરીને ઠામ થાય. એવું એક વખતનું આસ્વાદન, એક વખતનું ચાખવું એ આખાના આખા દ્રવ્યની યોગ્યતાને બદલી નાખે. ઉપર ઉપરથી જોઈએ તો અનાદિ મિથ્યા દ્રષ્ટિ અને સાદી મિથ્યા દ્રષ્ટિ સરખા દેખાય, છતાં પણ સાદી મિથ્યા દ્રષ્ટિનું દ્રવ્ય બદલાઈ ગયું છે, એની યોગ્યતા બદલાઈ ગઈ છે. એ સંસારમાં હંમેશને માટે, અનંતકાળને માટે રહી શકશે જ નહીં, એટલે ફરીને મિથ્યા દ્રષ્ટિ થઈ હોય, સમ્યક દર્શન છૂટી ગયું હોય, મિથ્યા દ્રષ્ટિ થાય તો એને આદિથી શરૂઆતથી પાછે, એટલે એ સાદી મિથ્યા દ્રષ્ટિ છે. જેને કદી સમ્યક્ત્વ થયું જ નથી તે અનાદિ મિથ્યા દ્રષ્ટિ છે, છે કે નહીં? અનાદિથી તો આ અનાદિથી નથી, વચ્ચે સમ્યક્ત્વ થઈ ગયું છે એટલે સાદી મિથ્યા દ્રષ્ટિ. મિથ્યા દ્રષ્ટિ પણ એનો એક વર્ગ, એક સરખો ક્લાસ છે, સરખા દેખાય. કેમ કે ભ્રાંતિ સરખી છે, મિથ્યાત્વ સરખું છે, અજ્ઞાન સરખું છે, તો પણ દ્રવ્યની યોગ્યતા બદલાઈ ગઈ છે. કેવડી ગમ્ય પણ છે અને શ્રુત જ્ઞાનીઓને પણ ગમ્ય છે. શ્રુત જ્ઞાનમાં એ વાત સમજાય છે, બરાબર સમજાય છે, એનો દ્રવ્ય ફરી જાય છે, એની યોગ્યતા બદલાઈ જાય છે. યોગ્યતા ધર્મરૂપ છે, શક્તિરૂપ નથી. અરે નિગોદમાં જાય નહીં, એકન્દ્રિયમાં એનું દ્રવ્ય સમ્યક થયું ત્યારથી એની યોગ્યતા બદલાઈ ગઈ છે એ વાત નિશ્ચિત છે. એ જ્ઞાન, એ વાત ન્યાય સંપન્ન શ્રુત જ્ઞાનમાં સ્વીકાર થાય છે. એમાં જો એનો દ્રષ્ટાંત આપું કે ચાર અરૂપી દ્રવ્ય છે, ધર્માસ્તે અધર્માસ્તે આકાશને કા, તો સમ્યક દ્રષ્ટિને શ્રુત જ્ઞાનમાં છ દ્રવ્યને જ્ઞાનપૂર્વકનું શ્રદ્ધાન છે કે નહીં? નવ તત્વમાં અજીવ તત્વ છે પાંચ, જીવ અજીવ, પછી બાકીના સાત છે નવમાં. નવ તત્વના શ્રદ્ધાનમાં, અજીવ તત્વના શ્રદ્ધાનમાં, અરૂપી એવા ચાર દ્રવ્યનું શ્રદ્ધાન છે કે નહીં? તો કેવડી, તો કેવડી સિવાય કોણ જોઈ શકે એને? અરૂપીને તો કેવડી જ જોવે છે. એ સિવાય પાંચમું દ્રવ્ય જીવ પોતે જ અરૂપી છે અને બીજા જીવો પણ અરૂપી છે, છે કે નહીં? તો એનું પણ શ્રદ્ધાન થાય છે કે નહીં કે આ જીવ છે? આ એકેન્દ્રિય જીવ છે, બે ઇન્દ્રિય જીવ છે, ચંદ્રિય પંચેન્દ્ર જીવ છે, દેવનો જીવ છે, મનુષ્ય જીવ છે, બધું અરૂપી છે. શ્રુત જ્ઞાનમાં અરૂપીને જાણવાની પણ શક્તિ છે. છદ્મસ્થનું શ્રુત જ્ઞાન તો છે, શ્રુત જ્ઞાન કઈ કેવળીને ન હોય. શ્રુત જ્ઞાન કેવું એટલે છદ્મસ્થ છે, એ આપોઆપ જ છે. એમ આમાં સ્વીકાર થાય છે. કેવળ જ્ઞાન ગોચર એવા અનેક પદાર્થો, અનેક ભાવો એનો શ્રુત જ્ઞાનમાં સ્વીકાર થાય છે. કર્મના પરમાણુને છદ્મસ્ત જોઈ શકતા નથી. બરાબર છે, સૂક્ષ્મ છે ને, એટલા સૂક્ષ્મ છે કે છતાં પણ જીવ શાંતિથી બેઠો હોય એમાંથી અંદરમાંથી કંઈક ક્રોધ થાય એવું યાદ આવે. કોઈ ભૂતકાળનો પ્રસંગ અથવા ભવિષ્યમાં આમ બનશે એમ કરીને યાદ આવે ને અંદરમાં આખું ક્રોધ શરૂ થાય. અમે કાંઈ નથી એવું. અરે સ્વપ્નમાં લ્યો ને, સ્વપ્નમાં અનેક પ્રકારના ભાવો થાય છે કે નહીં જીવને? રીતસર ભાવો થાય છે. સામે કોઈ ચીજ છે, માણસો સુઈ ગયો છે, તો એ તો પથારીમાં પડ્યો છે, છતાં અનેક પ્રસંગોને એ પ્રસંગોને અનુસરીને ચિત્ર વિચિત્ર ભાવો, નહીં કલ્પેલા એવા ભાવો થાય. તમે કલ્પના ન કરી હોય એવા ભાવો થાય, થાય કે ન થાય? શું બતાવે છે? કર્મનો ઉદય બતાવે છે. ત્યારે તે તે પ્રકારની કર્મ પ્રકૃતિનો ઉદય આવીને જીવ એમાં જોડાણો, એમ વાત છે. તો ભલે કર્મના પરમાણુ જોતા નથી, પણ શ્રુત જ્ઞાનમાં એનો સ્વીકાર થાય કે ન થાય? કાંઈ નહોતું ને ક્યાંથી આવ્યું? બહુ બહુ સ્પષ્ટ પ્રતીતિ ક્યારે આવે ખબર છે? કોઈ જીવને તમારા પ્રત્યે દ્વેષ થાય, ગુસ્સો થાય, ક્રોધ આવે, અને એક બિલકુલ ક્રોધનું તમે કારણ હો જ નહીં, એને જે કારણે ક્રોધ થયો હોય તમારા પ્રત્યે, એવું ક્રોધનું કારણ તમારું હોય જ નહીં, પણ એને અંદર કર્મ ક્રોધની પ્રકૃતિનો ઉદય આવવાથી એને એવું જ લાગે, એને ક્રોધ આવે. તમને સ્પષ્ટ ખ્યાલ આવે? અહીંયા તો એવું કાંઈ નથી, એને એમ થયું એનું શું કારણ? એનો ઉદય અંદર ચાલુ થઈ ગયો. જો એનો ઉદય ચાલુ થઈ ગયો, ઘણી વાર મુમુક્ષુમાં અમે ચર્ચા કરી રહી છે, જુઓ અને આ ઉદય ચાલુ થઈ ગયો અને આ પરિણામ ચાલુ થઈ ગયા છે. બારમાં એવું કાંઈ નથી, પણ એને ચાલુ થઈ ગયું છે એ શું બતાવે છે? કર્મ પ્રકૃતિનો ઉદય. કર્મને સ્વીકારીએ છીએ આપણે, ભલે કેવળ જ્ઞાન ગોચર પદાર્થ છે, છદ્મસ્ત અને કર્મ દેખાતા, પણ શ્રુત જ્ઞાનમાં બરાબર સ્વીકાર આવે છે એમ. સમ્યક શ્રુત જ્ઞાન તો નિર્મળ છે, એમાં તો ઘણી વાતોનો સ્વીકાર આવે છે. કેવળ જ્ઞાન ગોચર હોય એવી ઘણી વાતોનો સ્વીકાર આવે છે, ઘણી બાબતોનો સ્વીકાર આવે છે. આચાર્ય મહારાજ કહે છે કે હે જીવો, તમે મોહને છોડો, પોતાપણું છોડો, કરતાપણું છોડો, અને તમારા સ્વરૂપની શાંતિનો જ્ઞાનનો આસ્વાદન કરો, અનુભવ કરો. કારણ કે આ લોકમાં આત્મા છે તે ખરેખર કોઈ પ્રકારે અનાત્મા સાથે કોઈ કાળે પણ, કોઈ પ્રકારે અને કોઈ કાળે પણ એક પણ પામતો નથી, તાદાત્મ થતો નથી. મોહમાં એક પણ થાય છે એમ કે જે બને શકતું જ નથી કોઈ દિવસ. કોઈ ચીજ ગમે તેટલી પ્રિય લાગે તો પણ એ ભિન્ન જ રહે છે. ગળપણ ભાયવું એટલે ગળ્યો રસ અંદર ઉતર્યો એમ છે. બિલકુલ નથી. જીભ દ્વારા કઈ અંદર રસ ઉતરે છે આત્મામાં? વૈદિક અથવા મેડિકલ સાયન્સની દ્રષ્ટિએ કોઈ ચીજ ભાવે ત્યારે મોઢામાં રહેલી જે રસગ્રંથિઓ છે એમાંથી રસ છૂટે છે. આપણે એમ કહે છે કે મોઢામાં પાણી આવ્યું, અને વૈદકની દૃષ્ટિએ બધા પાચક રસ પણ ગણાય છે. એવી રીતે ભાવતી ચીજ ખાઈ પચી પણ જાય ને એવું બધું એ લોકોની ઘણી ગણતરી છે. એ બધું રિલેટિવ સાયન્સ છે, કેવું થિયરી ઓફ રિલેટિવિટી. આમ આનાથી આમ થાય ને આનાથી આમ થાય, આનાથી આમ થાય ને આનાથી આમ થાય. નિમિત્તનું જ્ઞાન છે, ક્યારે નૈમિતિક અવસ્થા થવા યોગ્ય હોય ત્યારે નિમિત્ત છે, એ સિવાય નિમિત્ત નથી. ક્યારે નિમિત્ત છે? ઉપાદાનમાં નૈમિતિક અવસ્થા થવા યોગ્ય હોય ત્યારે નિમિત્ત છે, ત્યાં સુધી નિમિત્ત નથી. આગળ નથી ને પાછળ નિમિત્ત નથી, એનો નિમિત્તપણાનો આરોપ ન આવે. જૈન દર્શનનો પાયો, સમજવાનો પાયો, થિયરી સમજવાનો પાયો થિયરી ઓફ નોન રિલેટિવિટી ઉપર છે. કે તમે પહેલા કોઈ પણ પદાર્થને, કોઈ પણ પદાર્થના ગુણને, કોઈ પણ પદાર્થની પર્યાયને નિરપેક્ષ જુઓ. કેવી જુઓ? નિરપેક્ષ જુઓ પહેલા તમે, પછી એની સાપેક્ષતાને સમજો. પણ પદાર્થને તમે નિરપેક્ષ જુઓ. આ દ્રષ્ટિકોણ, આ વ્યૂ પોઈન્ટ, આ પ્રકારનું નય જ્ઞાન, શાસ્ત્ર ભાષામાં એને નય જ્ઞાન કહે છે, એ જૈન દર્શન સિવાય કોઈ વિજ્ઞાનમાં નથી, કોઈ ધર્મના ગ્રંથોમાં નથી, કોઈ વિજ્ઞાનના ગ્રંથોમાં આ થિયરી નથી. સ્વભાવ દ્રષ્ટિ તે જ સાચી દ્રષ્ટિ છે, તે જ સમ્યક દ્રષ્ટિ છે, તે જ દ્રવ્ય દ્રષ્ટિ છે. અને એ દ્રષ્ટિનો અભાવ તે જ મિથ્યા દ્રષ્ટિ છે. કેમ કે પછી તમે રિલેશનને જ જોવાના છો, થિયરી ઓફ રિલેટિવિટી જ લાગુ કરવાના છો. આનાથી આમ થયું, આનાથી આમ થયું, આનાથી આમ થયું, આનાથી આમ થયું. ત્યારે કૃપાળુ દેવે અપૂર્વ અવસરમાં ગાયું, અન્ય કારણે અન્ય કશું કલ્પે નહીં, દેહે પણ કિંચિત મૂર્છા નવ જોઈ જો. આ કારણે આમ થયું, આ કારણે આમ થયું, આ કારણે આમ થયું, બિલકુલ કલ્પના નહીં કરવાની, અને શરીર ઉપર પોતાપણાની મૂર્છા નહીં રાખવાની. પછી કાંઈ તકલીફ થાય તો કહેજો, કોઈ આકુલતાને દુઃખ થાય તો કહેજો. કોઈના કારણે મને કાંઈ થાય છે એ વાત જ જુઠ્ઠી, સાવ જુઠ્ઠી ને ખોટી જ છે. શું છે કે દરેક પદાર્થો, પદાર્થના ગુણો અને પદાર્થની પર્યાયો સ્વતંત્ર છે, કોઈની અપેક્ષા કોઈને નથી. પછી કોઈનું કારણ કાર્ય આપણે લગાડવું નહીં, કોઈની સાથે કોઈનું કારણ કાર્ય નહીં લગાડવું. નિમિત્ત નૈમિતિક સંબંધ કોઈ સમયે ભજે છે ત્યારે પણ બેની સ્વતંત્રતા રાખીને એ સંબંધને જોવો તો નિમિત્ત નૈમિતિક સંબંધનું જ્ઞાન સાચું, નહીંતર નિમિત્ત નૈમિતિક સંબંધ કરતા કર્મમાં પર થઈ જશે ભ્રાંતિથી, કે આને આનું આમ કર્યું, આને આનું આમ કર્યું. આપણે ઘરમાં વડીલ હોઈએ છીએ ને, આપણે વડીલ છીએ, આપણેથી નાના આપણા કયામાં હોવા જોઈએ કે નહીં હોવા જોઈએ? નાના એ નથી લેવાનું, આ વડીલની વાત ચાલે છે, નાના એ નથી લેવાનું. હે, તમારે નહીં સાંભળવાનું. કે નહીં? કેમ કે એ જીવ સ્વતંત્ર છે, આપણી ઈચ્છા પ્રમાણે એનું પરિણમન થાય એ બનવા યોગ્ય નથી. સમયે સમયે એ સ્વતંત્ર પરિણમે છે. આ પ્રકારનો આપણો કોન્સેપ્ટ હોય તો આપણે આકુલતાથી મુક્ત થઈ જઈએ, અને નિત્ર આકુલતાથી આ વગર રહીએ નહીં. આપણી અપેક્ષા એ મર્યાદિત વાત છે, એ લોકોની અપેક્ષા એ વાત નથી. આપણી અપેક્ષા એ મર્યાદિત વાત છે. સૂચના કરવી પ્રેમથી, સ્નેહથી, એને મીઠું લાગે એવી રીતે. હા, પછી જો કેવી જીવવાની મજા આવે છે, આખું ઘરનું વાતાવરણ બદલાઈ જશે તમારું. હવે પ્રેમ કેવી રીતે કરવો? આપણે એક માર્ગમાં ચાલવા વાળા સદભાગ્ય, નહીતર એક કુટુંબ એક માર્ગમાં ચાલવા વાળા પ્રત્યે ખૂબ પ્રેમ, ખૂબ સ્નેહ, એટલે એ રીતે આપણે સ્નેહથી પ્રેમથી વાત કરવી. પરંતુ સૂચના સૂચના છે, એક કામ નથી થયું માનો, કરવું જોઈએ ઘરની વ્યવસ્થાનું, એવું એક કામ નથી થયું. દ્રષ્ટાંત લઈએ આપણે, થોડું વિષાંતર થાય છે પણ આપણે મોં છોડવો છે ને, એટલે વાત છે. તો બે રીતે એ વાત થઈ શકે, બે રીતે એની સૂચના થાય. આ કામ કેમ નથી થયું એ પણ એક સૂચના છે, આ કામ રહી ગયું લાગે છો એ પણ એક સૂચના છે, આ કામ થઈ ગયું, આ વાસણ ઉટકવું બેઠું છે, મેલું છે, રહી ગયું લાગે છે, આ કેમ નથી ઉઠ્યું એ પણ સૂચના છે, આ પણ સૂચના છે. તો નાખો ફરી જાય છે. એકમાં સ્નેહ છે, એકમાં દ્વેષ છે. બંને પાછળ કોન્સેપ્ટ જુદા જુદા હોય છે. ઘણા પ્રકાર છે, આ તો એક દ્રષ્ટાંત આપી દીધો. તો બે બે પ્રકાર પડે છે, બાકી તો ઘણા પ્રકાર પડે છે ભાષાના અને ભાવના. દરેક પાછળ કોન્સેપ્ટ હોય છે. આપણે કેવો કોન્સેપ્ટ રાખ્યો હોય, આપણે એક માર્ગમાં ચાલવાવાળા, એક આત્મકલ્યાણને ઈચ્છવાવાળા, બહુ સારી વાત છે, આવું ભાગ્ય જ બને છે. તો એ રીતે ભાવ આવશે. એ વાત ભૂલી ગયા છો આપણે, તો આપણે એક અધિકાર બુદ્ધિથી, મોટા છે, વડીલ છે, એવો એક કોન્સેપ્ટ છે, બરાબર ન થાય તો એને કહેવું જ જોઈએ, કેમકે સમજે નહીં. 10 વખત કીધું તો હજી સમજ્યા નથી, માટે હવે 11મી વખત તો આમ જ કહેવું જોઈએ. તો હવે આપણે કોન્સેપ્ટ ઘડી રાખ્યા હોય તો આપણને નુકસાન તો આપણને જ થાય છે. સામાજિકને તેની યોગ્યતા પ્રમાણે પરિણમન થશે, પણ આકુલતાનું નુકસાન, પોતાપણાનું નુકસાન, કરતાપણાનું નુકસાન, અને આત્માને શાંતિનું ખૂન થાય, ઊભી ન થવા દે, ઉત્પન્ન ન થવા દે, એ નુકસાન આપણને થવા. આપણે તો સ્વાર્થી થઈને આપણા નુકસાન, આપણને નુકસાન ન થાય એ જોવાનું છે. અને સ્વાર્થમાં સ્વાર્થમાં પરમાર્થ હંમેશા સાથે હોય છે. આ એવો છે, એક પારમાર્થિક સ્વાર્થ છે, તેનું એક બીજું પશુમાં પરમાર્થ પણ હોય છે, એવો સરસ સ્વાર્થ છે. એટલે આ આત્મા કોઈ પણ પ્રકારે, કોઈ પણ કાળે, કોઈ પરદ્રવ્ય સાથે એકપણું પામતો નથી, એકપણું થઈ શકતું નથી, અને છતાં એકપણું કે કરતાપણું થાય તે જીવનો મોહ છે. એ દુઃખનું કારણ વર્તમાનમાં તો છે, પણ ભવિષ્યમાં એ પરિભ્રમણનું કારણ છે. એ બહુ મોટી સમસ્યા છે, પરિભ્રમણનું સાયક્લોન વાવાઝોડું બહુ મોટી સમસ્યા છે, અને એ અહીંયા આપણે ટાળી શકીએ એવું છે. આ વાવાઝોડું અહીંયા આપણે રોકી શકીએ એવું છે. અનંતકાળથી એમાં સપડાયા છે, ધારીએ તો અત્યારે રોકી શકીએ એવું છે. એ આપણા હાથની વાત છે, આપણા પુરુષાર્થની વાત છે, આપણી સમજણની વાત છે, આપણી સમજદારીની વાત છે. અણસમજણથી રખડ્યો છે, સમજણથી પરિભ્રમણ ટોકી શકે છે. કેમ કે આત્મા એ જ છે, તે અન્ય દ્રવ્ય સાથે એકતારૂપ થતો નથી. આત્મા ભિન્ન છે, એક છે. એક છે એને કેવી રીતે એક જોવો? એક એટલે એકલો છે. અહીંયા જ્ઞાન છે, આપોઆપ ઉત્પન્ન થાય છે. પોતે જ્ઞાન પોતાને જુએ કેવી રીતે ઉત્પન્ન થાય છે અંદરમાં, કે આપોઆપ થાય છે. કોઈ એને ઉત્પન્ન કરતું નથી, અંદરમાં કોઈની પહોંચ નથી, અંદરમાં કોઈ આવ્યું નથી, ભર્યું નથી. આમ ધ્યાસ કરે છે, પરિણામ કરે છે, પ્રતિ સમય બસ એ બતાવે છે કે હું એક છું, કોઈની સાથે ભળતું નથી. મારું સ્વતંત્ર ભિન્ન જે જ્ઞાન છે એ કોઈની સાથે મળતું નહીં હોવાથી, એક પણ કે કરતાપણું, જ્યાં કરતાપણું છે ત્યાં એકત્વ છે, એકત્વ છે ત્યાં કરતાપણું છે. એ જીવને દુઃખદાયી અને પરિભ્રમણનું કારણ છે. આ શાસ્ત્ર દર્શન મોહને તોડવાનું શાસ્ત્ર છે. સમયસાર એટલે દર્શન મોહનું ઘાતક શસ્ત્ર છે. શાસ્ત્ર છે એ શસ્ત્ર છે. આત્મા પરદ્રવ્ય સાથે કોઈ પ્રકારે કોઈ કાળે એકતાના ભાવને પામતો નથી. આ આત્મા એટલે જ્ઞાન લીધું છે, રસિકજનોને રુચિકર એવું જ્ઞાન લીધું છે. કેમ કે જ્ઞાનથી આત્મા પકડવો છે અને જ્ઞાન પ્રગટ છે. આપણને સૌને જ્ઞાન પ્રગટ છે. આપણે જ્ઞાન સામે જોતા નથી એટલે જ્ઞાન કેવું કેવડું છે એ સમજાતું નથી. જો જ્ઞાનને અંતરમાં કોઈ પણ જીવ સૌ પ્રથમ આ પ્રયોગ કરી શકે છે જ્ઞાનને જોવાનો. કોઈ પણ જીવ, સાવ નવો જીવ, એને તમે એમ કહો કે તને જ્ઞાન થાય છે કે આ થાય છે, બરાબર? જો હવે અંદરમાં તું, તને જ્ઞાન કેમ થાય છે? તારા જ્ઞાનને કોઈ કરે છે કે તારું જ્ઞાન એમને એમ થાય છે? આ જોવામાં શું આડું આવે છે? એ કયો આડું આવે તો કયો? આપણે એની ચર્ચા કરીએ ને એને આપણે રસ્તો કાઢીએ, કે કોઈ પ્રોબ્લેમ હોય તો. કે જ્ઞાન સ્વયં જ થયા કરે છે, પ્રતિ સમય પ્રતિક્ષણે સ્વયં પ્રતિક્ષણે આમનામ થયા ચાલુ જ છે, થવાનું એનું ચાલુ જ છે. છે કે નહીં? જ્ઞાન એકલું છે એટલે આત્મા એકલો છે. આત્મા એકલો છે માટે આત્માને કોઈની સાથે એકત્વ નથી કે કર્તૃત્વ નથી. જ્ઞાનને કોઈની સાથે એકત્વ નથી કે કર્તૃત્વ નથી. સ્વતંત્ર ભિન્ન દ્રવ્ય છે જગતનું, તદ્દન ભિન્ન છે, અસંગ તત્વ છે. એનો રસ લેવા જેવો છે, જોઈ જોઈને એનો રસ લેવા જેવો છે, જોઈ જોઈને એનો રસ લેવા જેવો છે. કેમ કે જેમ આપણને ચક્ષુ ઇન્દ્રિય દ્વારા રૂપ જોવું ગમે છે, બરાબર, અથવા મનપસંદ રંગ ગમે છે, કપડાં પસંદ કરીએ કે કાંઈ પણ, ગ્રીનરી જોઈએ છે, આકાશનું એક વાદળી આકાશ હોય તો એમ કે કેવો સરસ દુઃખ. તો આત્માને સુખનું રૂપ છે. આત્મા અતિ સુંદર સ્વરૂપ છે, કૃપ નથી. આત્મા અતિશય સ્વરૂપવાન છે, પણ એનું રૂપ છે એ સુખ છે. જ્ઞાનનું રૂપ શું? કે જ્ઞાન સુખરૂપ છે. જ્ઞાન શું છે? જ્ઞાન સુખરૂપ છે. જુઓ તમે જ્ઞાનના રૂપને, જ્ઞાનને એના રૂપથી જુઓ. તો એ જ્ઞાન એવું સુખરૂપ છે કે એનું આકર્ષણ, એની આસક્તિ તમને જગતના પાંચે ઇન્દ્રિયોના રસની આસક્તિને છોડાવી દેશે, ગેરેન્ટેડ. અને એ સિવાય કોઈની આસક્તિ છૂટવી મુશ્કેલ છે. પંચેન્દ્રિયના ભ્રાંતિથી ઉત્પન્ન થયેલી જે સુખ બુદ્ધિ અને એથી ઉત્પન્ન થયેલી જે આસક્તિ, એ આસક્તિ કોઈ રીતે જગતમાં છૂટે જ નહીં. કોઈ ગમે એ બીજો પ્રયોગ કરે નહીં, નો છૂટે, નો છૂટે. ટેમ્પરરી ગમે એ કરે, ત્યાગ કરે, ફલાણું કરે, કોઈ યુક્તિ કરે, કોઈ આમ કરે, તેમ કરે, તમને વર્ણન કરે તો ભાઈ આ શરીર છે ને હાડકા ચામડા ને ગંદકીથી ભરેલું છે, એનો મોહ કરવા જેવો નથી. અને તમને ડાક્ટર ખોલીને બતાવે, જુઓ જુઓ અમે અડધું ચીરીએ છીએ, જુઓ આમાં શું છે. એ ડાક્ટરનો શરીરનો મોહ નથી જાતો. રોજ મરડા ચીરવા વાળા, પોસ્ટમોર્ટમ કરવા વાળા ડાક્ટરોને શરીરનો મોહ નથી છૂટતો. એ શું બતાવે છે? કે એ મોહ, એ સુખ બુદ્ધિ, એ આસક્તિ, સ્વરૂપ સુખની આસક્તિ થયા વિના કોઈને કોઈ કાળે મટે કે છૂટે નહીં. એક જ એનો જગતમાં ઉપાય છે. અને એ સુખ જોવું હોય તો જ્ઞાનને જુઓ. એકલા જ્ઞાનને જુઓ, એકલા જ્ઞાનને જુઓ, માત્ર જ્ઞાનને જુઓ. આખો સમયસાર માત્ર જ્ઞાનની ધૂન જગાવી છે આચાર્ય દેવે. જ્ઞાન માત્ર, જ્ઞાન માત્ર કહીને ધૂન કરી છે, આત્માને ધૂન ગાય છે એમ કે તો ચાલે. એટલું બધું જ્ઞાન માત્ર પણ લીધું છે એમણે, તો એ સુખરૂપ છે. જ્ઞાન છે એ સુખરૂપ છે, નિરાકુળ સુખરૂપ છે એકદમ. એ સુખની ઝાંખી થાય, અનુભવ થાય એની વાત તો જુદી છે, પણ ભાવ ભાષણમાં એની ઝાંખી થાય છે. શું? ત્યારથી પરિણમન આખું સ્વરૂપ સન્મુખ થઈ જાય છે. ત્યારથી એની આસક્તિ ઊભી થાય છે, બહુ જોરથી આસક્તિ ઊભી થાય છે, અને પરિણામ પરિણતે એ બધું દોડવા માંડે. એટલે બીજા સંકેત પછી ત્રીજા સંકેતને લાંબો ટાઈમ નથી, લાંબો ગાળો નથી. એનું કારણ એ છે કે સ્વરૂપ સુખ જોયું પછી શ્રુત જ્ઞાનની તાકાત અને શક્તિ એટલી બધી છે કે ત્યાં દેખાય છે સેમ્પલ. જ્ઞાનમાં તો હજી સુખનો સેમ્પલ દેખાય છે, પણ જ્ઞાન એટલે બધે પહોંચી વળે છે કે અરે આ તો અનંત સુખની ખાણ છે. દુનિયામાં જે ખાણ હોય છે એ ખોદવા માંડે તો 500,000-2,000 વર્ષે એ ખાણ ખાલી થાય. અહીંયા નીકળે છે ને આરસ પથ્થર તમારે મકરાણામાં 200-500,000 વર્ષથી નીકળે છે. હવે એમ કહે છે કે ખાલી થવા આવ્યું છે. હવે એ ખાણો ખાલી થવા આવે છે. આ એક એવી ખાણ છે, અનંતકાળે ખાલી ન થાય એવી ખાણ છે. એવી અનંત સુખની ખાણ જોવા મળે પછી પરિણામ કેટલા ઉછળીને જાય એ તર્ક કરવાનો વિષય નથી, અનુમાન કરવાનો વિષય નથી, અનુભવ કરવાનો વિષય છે. એવો ઉછળીને જાય પ્રેરણા મહાત્મા બાજુ, એટલે અનુભવ થયા વિના હરી રહે. પણ ભાવભાષણમાં એક વખત એ જ્ઞાનને સુખરૂપ જોવું, જ્ઞાનને જોવું છે, એટલું જ નહીં જ્ઞાનને એના રૂપથી જોવું છે કે કયા રૂપે છે, કયા સ્વરૂપે છે, એવી એક અપૂર્વ અંતર જિજ્ઞાસાથી જ્ઞાનને જોવાની વૃત્તિ ઉત્પન્ન થાય. જ્ઞાન ઉદ્દેશ ધારણ કરીને રૂપને જોવે, પોતાના સ્વરૂપને જોવે, એટલે પોતાના સ્વરૂપને જોવે, સ્વરૂપને જોવે, તો આખું પરિણમન એટલે આખું ભવન ફરી જાય એવું છે. આપણે આનું ભવન ફરી ગયું છે, કોઈ માણસ ગાંડો થાય તો આનું ભવન ફરી ગયું છે, એવું પણ ભવન ફરી જાય એવું છે. અહીંયા આચાર્ય દેવ કહે છે કે કોઈની સાથે ભળતો જ નથી ને તું, જો ને તારા જ્ઞાનને. એ રીતે આચાર્ય અનાદિથી પરદ્રવ્ય પ્રત્યે લાગેલો જે મોહ છે તેનું ભેદ વિજ્ઞાન બતાવ્યું છે જુદો પાડીને, અને મોહથી જે અભેદ ભાવ કરે છે એને ભેદ પાડીને મોહને તોડાવ્યો છે, અને પ્રેરણા કરી છે કે એક એક પણ રૂપ મોહને હવે છોડો અને જ્ઞાનને આસ્વાદો. મોહ છે તે જુઠ્ઠો છે, મોહ છે તે વ્રથા છે, અને મોહ છે તે દુઃખનું કારણ છે. એ રીતે આચાર્ય મહારાજે અહીંયા જ્ઞાનનું આસ્વાદન કરવાની અને મોહને તોડવાની પ્રેરણા કરી છે. આ પ્રશ્ન બહુ સરસ કળશ છે. છંદપણાનો બહુ સરસ છે. માલિની છંદ છે એનો બહુ મીઠાસવાળો છંદ છે. હું તો બધા સંસ્કૃતમાં જે બધા છંદો છે, મંદાક્રાંતા, શાર્દુલ વિક્રી, બધા અમુક ત્રણ ચાર છંદો, ઉપજાતિ, આ માલિની ત્રણ ચાર છંદો તો બહુ મીઠા છે, જેને ગાતા ફાવે એને. મુલાજી આપણે ભજનના ગીતો ગાઈએ છીએ, આ છંદો પણ ગાવામાં શીખવા જેવા છે. એમાં જે અધ્યાત્મના શ્લોકો છે, આ બધા પદો અધ્યાત્મના છે, અને એમાં આચાર્યએ અધ્યાત્મ રસ ઠાસી ઠાસીને ભર્યો છે. નિતરતો રસ છે એની અંદર, એ નિત્રણ છે, એ પીવા જેવું છે. આ